તારીખ 20/2/1993 શ્રી સમયસર ગાથા 72 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 87
શ્રી સમયસર કરતા કર્મ અધિકાર 72મી ગાથા ચાલે છે. આશ્રવ અને આત્માનું ભેદ જ્ઞાન છે એ વિષયમાં આચાર્ય દેવે પોતે વાપો કર્યો કે જ્ઞાન છે કે અજ્ઞાન છે. જો એને અજ્ઞાન તરીકે સ્વીકારો તો પહેલા પણ આશ્રવ અને આત્માનું અભેદ જ્ઞાન હતું એને જ અજ્ઞાન કહેતા હતા, અને આને પણ અજ્ઞાન કહીએ તો મેં તો પરસ્પર વિરુદ્ધ છે માટે એને અજ્ઞાન તો ન કહી શકાય. હવે એને જ્ઞાન કહો, જો આશ્રવમાં પ્રવર્તે છે તો પણ આત્મા અને આશ્રવના અભેદ જ્ઞાનથી એની વિશેષતા ન થઈ. હવે બીજો તર્ક કર્યો કે આશ્રવોથી નિવર્ત્યું છે તો જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થયો કેમ ન ગણાય. આશ્રવોથી નિવર્તેલું જે જ્ઞાન છે એનાથી બંધનો અભાવ થયેલો કેમ ન ગણાય. કેમ કે આશ્રવથી નિવર્ત્યું તો એ કારણથી નિવર્ત્યું માટે કાર્યથી પણ નિવર્ત્યું, એવો ન્યાય છે. આમ સિદ્ધ થવાથી અજ્ઞાનનો અંશ એવા ક્રિયાનયનું ખંડન થયું. શું? જ્ઞાન અને ક્રિયા બંને વાત લીધું ને. આમ સિદ્ધ થવાથી અજ્ઞાનનો અંશ એવા ક્રિયાનયનું ખંડન થયું. એકાંત ક્રિયાનય છે તે અજ્ઞાનનો અંશ છે. ક્રિયાનયમાં અહીંયા એકાંત ક્રિયાનય લેવો. મન વચન કાયાની ક્રિયાથી આત્માને ધર્મ થાય એવો એક ક્રિયાનય છે કે આત્મા મન વચન કાયાના સુભયોગની ક્રિયા કરે તો એનો મોક્ષ થાય અને બંધ ન થાય એવા ક્રિયાનયનું ખંડન થયું. કેમ કે અહીંયા જ્ઞાનથી બંધનો અભાવ થયો, બાહ્ય ક્રિયાનું કોઈ સાધન અહીંયા ગણવામાં આવ્યું નથી, માટે ક્રિયાનયનું ખંડન થયું. વળી જે આત્મા અને આશ્રવોનું ભેદ જ્ઞાન છે તે પણ જો આશ્રવોથી નિવૃત્ત ન હોત તો તે જ્ઞાન જ નથી એમ સિદ્ધ થવાથી જ્ઞાનનો અંશ એવા એકાંત જ્ઞાનનયનું પણ ખંડન થયું. બંને એકાંત, બંને જગ્યાએ એકાંત લઈ લેવું. એકાંત જ્ઞાનનય એટલે શું કે જાણપણા માત્રથી આશ્રવોથી નિવર્તે નહીં પણ જાણપણા માત્રથી જ જો બંધનો અભાવ થાય તો એવું અહીંયા નથી, એવા એકાંત જ્ઞાનનો અહીંયા વાત નથી કે ભાઈ જ્ઞાન થઈ ગયું એને માટે હવે એને બંધ નહીં થાય એમ એકાંત જ્ઞાન નહીંનું અહીંયા ખંડન કર્યું છે. કેમ કે જ્ઞાનની આશ્રવોથી નિવર્તવાની ક્રિયા પણ અહીંયા સાથે લેવામાં આવી છે. એટલે જ્ઞાન અને ક્રિયા બંને છે આમાં એમ કહેવું છે. શું? હા, જે આત્મા અને આશ્રવોનું ભેદ જ્ઞાન છે તે પણ જો આશ્રવથી નિવૃત્ત ન હોય તો તે જ્ઞાન જ નથી, જાણપણા માત્ર રૂપ જ્ઞાન તે જ્ઞાન નથી પણ આશ્રવોથી નિવર્તવું એવી એક ક્રિયા છે એની અંદર એમ કહે છે. આશ્રવોથી પાછા વળવું એવી એક ક્રિયા છે માટે જ્ઞાન અને જ્ઞાન ક્રિયા સહિતનું જ્ઞાન છે, આ એકાંત જ્ઞાન નહીં નથી એમ કહેવું છે. શું? અને એમ સિદ્ધ થવાથી જ્ઞાનનો અંશ એવા એકાંત જ્ઞાનનયનું પણ ખંડન થયું. એટલે એકાંત જ્ઞાનનય પણ અહીંયા નથી ને એકાંત ક્રિયાનય પણ અહીંયા નથી એમ લેવું. એ છેલ્લું થોડું એટલું બાકી હતું. ભાવાર્થ. આશ્રવો અશુચિ છે એટલે અપવિત્ર છે, જળ છે એટલે એમાં જાણવાનો કોઈ ધર્મ નથી, અને દુઃખના કારણ છે, આશરો છે, એ આકુલતા ઉપજાવવામાં કારણ છે. સુખ ગુણનું પરિણમન દુઃખમાં થાય એનું એક કારણ છે. આશ્રવો અશુચિ છે, જડ છે, દુઃખના કારણ છે. જ્યારે આત્મા પવિત્ર છે, જ્ઞાતા એટલે ચૈતન્ય છે અને સુખ સ્વરૂપ છે, બંને પદાર્થ તદ્દન વિરુદ્ધ સ્વભાવ વાળા છે એમ કહે છે. આત્મા છે એ પવિત્ર છે, જ્ઞાતા છે અને સુખ સ્વરૂપ છે. એ રીતે લક્ષણ ભેદથી અથવા સ્વરૂપ ભેદથી બંનેને ભિન્ન જાણીને આશ્રવોથી આત્મા નિવૃત્ત થાય છે. આવું જુદાપણું જાણનારો આત્મા આશ્રવોથી નિવૃત્ત થાય છે, પરિણામે આવે છે કે અનંતકાળથી એ અભેદપણું પરિણમનમાં હતું, એના જુદાપણાના જ્ઞાનના અભાવને લઈને હતું. હવે જ્યારે ભેદ જ્ઞાન થયું ત્યારે એ આત્મા આશ્રવોથી નિવૃત્ત થાય છે અને તેને કર્મનો બંધ થતો નથી. જ્યારે આશ્રવોથી પાછો વળી જાય છે પછી એને દ્રવ્ય કર્મનો સંબંધ થતો નથી. આત્મા અને આશ્રવોનો ભેદ જાણ્યા છતાં જો આત્મા આશ્રવોથી નિવૃત્ત ન થાય તો તે જ્ઞાન જ નથી પણ અજ્ઞાન છે. માત્ર જાણપણું થાય છે કે આત્મા અને આશ્રવો જુદા છે, પણ જીવ આશ્રવોથી પાછો વળતો નથી તો એ જ્ઞાનને અમે અહીંયા જ્ઞાન કહેતા નથી. એ જ્ઞાનને જ્ઞાન ન કહ્યું અહીંયા. શું એ ખરેખર જે અનાદિનું અજ્ઞાન છે એમને એમ રહ્યું, કાંઈ ફેર પડ્યો નથી અજ્ઞાનમાં, કાંઈ ફેર નથી પડ્યો. અજ્ઞાનમાં એ પાછો નહોતો વળતો અને ત્યાં તો એને ભેદ જાણ્યો એ નહોતો. અહીંયા ભેદ જાણ્યો છતાં પાછો વળતો નથી તો એને અજ્ઞાન છે એમને, પણ કાંઈક અજ્ઞાન તીવ્ર છે એમ લેવું જોઈએ. ખરેખર તો એને અજ્ઞાન તીવ્ર છે એમ લેવું જોઈએ. એ કૃપાળુ દેવે લીધું છે કે સાચા દેવગુરુ શાસ્ત્ર મળે, સાચો એટલે કે સાચો માર્ગ બતાવનારા મળે અને આ જે એ માર્ગ ગ્રહણ કરતો નથી તો એનો અર્થ એમ છે કે મા મોહનીનું બળવાન પણ પ્રવર્તે છે. એટલે દર્શન મોહની તીવ્રતા, અજ્ઞાનની તીવ્રતા ઘણી છે, માટે આ જે માર્ગને ગ્રહણ કરતો નથી એમ લીધું છે. ઠીક છે, અજ્ઞાનમાં રહેવા દેવો નથી એને, જ્ઞાનમાં જ્ઞાનીઓને રહેવા દેવા નથી. એટલે એમ કહે છે કે આમાં તો તારી જવાબદારી વધે છે, તું નહોતો જાણતો ત્યાં સુધી તો ઠીક વાત છે, ચાલો ભાઈ બિચારાને ખબર નથી ક્યાંથી માર્ગે ચડે, એને માર્ગને જ ખબર નથી પણ માર્ગે ક્યાંથી ચડે. હવે માર્ગની ખબર પડ્યા પછી નથી ચડતો એનો અર્થ કે વધારે વિશેષ અસરળતા અથવા આડોડાઈ કરે છે જીવ, અથવા એ પોતે વધારે દોડડા પણ કરે છે, આમ નહીં આમ, આમ નહીં આમ, શું માટે માર્ગે ચડતો નથી. જવાબદારી વિશેષ લીધી છે. આ વાત સમયસર સાંભળવા આવનારની જવાબદારી વિશેષ છે, એવી વાત છે. શું કહ્યું કે આત્મા અને આશ્રવોનો ભેદ જાણ્યા છતાં જો આત્મા આશ્રવોથી નિવૃત્ત ન થાય તો તે જ્ઞાન જ નથી, અજ્ઞાન છે. જગતમાં સોનાને રૂપિયાને ઓળખ્યા પછી કોઈ ઘા કરી દે છે? એને હાચવી જ લે, એને સંભાળી જ લે, એનું રક્ષણ કરે. એમ આત્મા પવિત્ર પદાર્થ આશ્રવો થી એને જે અપવિત્રતા લાગે છે, એ પોતે પવિત્ર પદાર્થ છે ને આશ્રવ જોડે અપવિત્ર ભાવ થાય છે, એનાથી ખસા વગર કેમ રહી શકે એમ કે છે. ખસા વગર નહીતર એને આશ્રવને આશ્રવ તરીકે જાણ્યા નથી, એને અપવિત્ર જાણ્યા નથી, એને જળ જાણ્યા નથી, એને દુઃખના કારણ જાણ્યા નથી. દુઃખ તો કોઈને જોઈતો નથી. એટલે તે જ્ઞાન જ નથી પણ અજ્ઞાન જ છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે અવ્યત સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્મ અને અનંતાનુબંધી પ્રકૃતિઓનો આશ્રવ નથી. આ જયચંદજી જરા વધારે ખુલાસો કરે છે કે આપ કયો છો કે હું આશ્રવોથી પાછો વળતો નથી તે અજ્ઞાની છે, પણ અમે અવિરત સમ્યક દ્રષ્ટિને જોઈએ છીએ ત્યારે અમને કાંઈ સમાધાન થતું નથી. વીરતી વાળાને જોઈએ છીએ ત્યારે તો એમ લાગે છે કે ભાઈ એને ધંધો છોડ્યો, ઘર છોડ્યું, શું હવે કાંઈ પાપની પ્રવૃત્તિમાં પડતા નથી. પણ અવિરત સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્મને અનંતાનુબંધી પ્રકૃતિઓનો તો આશ્રવ નથી, એને એ આશ્રવ નથી થતો માન્યું, પણ એને અન્ય પ્રકૃતિઓનો આશ્રવ થઈને બંધ થાય છે, કેમ કે એના ચારિત્ર મૂળના પરિણામ પણ છે અને પ્રવૃત્તિ પણ છે, એની માટે એને ત્યાં એ બંધ થાય છે. તો તમે એમ કહ્યું કે જેને આશ્રવથી ભેદ જ્ઞાન થયું એને બંધનો અભાવ થયો, તો અવિરત સમ્યક દ્રષ્ટિને બંધનો અભાવ તો થયો નથી, એને તો બંધ છે બીજી પ્રકૃતિઓનો. ત્રણ ચોકડી ઊભી છે, ત્રણ કષાયની ચોકડી ઊભી છે, તો એને જ્ઞાની કહેવો કે અમારે અજ્ઞાની કહેવો? ઠીક, જયચંદજીએ વિશેષ ખુલાસો એટલા માટે કર્યો છે કે સમયસાર વાંચીને કોઈ જીવો એવું અર્થઘટન કરે છે કે જ્ઞાની એટલે અહીંયા મુનિ લેવા. શું? જ્ઞાની એટલે મુનિ લેવા અહીંયા. શું? કેમ કે સમ્યક દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ અવિરત સમ્યક દ્રષ્ટિ છે, એને તો પુણ્ય પાપની પ્રવૃત્તિ મિથ્યા દ્રષ્ટિ જેવી જોવામાં આવે છે, પણ છતાં સમ્યક દર્શન થયું છે માટે એને માનો કે એને દર્શન મોનો અને અનંતાનુબંધીનો એને બંધ નથી થયો એમ માની આપણે. શું? મિથ્યાત્મનો એને બંધ નથી અને અનંતાનુબંધીનો પણ એને બંધ નથી માન્યું. સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ ઓળખતા નથી એટલે ઘણા એવો અર્થ કરે છે. શું? કે અહીંયા જ્ઞાની એટલે ખાલી ચતુર્થ ગુણ સ્થાન ન લેવા, મુખ્યપણે મુનિ લેવા અને ગૌણપણે એ વાત લેવી. શું? કેમ કે એની પ્રવૃત્તિ જોવામાં આવે છે, ધંધો સામાન્યપણે પરિણમે એવી રીતે સમ્યક દ્રષ્ટિ પરિણમતા જોવામાં અને પ્રવૃત્તિ કરતા જોવામાં આવે છે. ચારે ગતિમાં થાય છે ને, પાછા નારકીમાં હોય, તિર્યંચમાં હોય, મનુષ્યમાં, ગૃહસ્થિમાં હોય. શું? તો પછી એને બંધ જ્ઞાની કહેવા કે જ્ઞાની કહેવાય? એ બંધાય છે કે નથી બંધાતા? અમારે શું સમજવું? આ ઉખેડે છે વાતને, પોતે ઉખેડે છે અને ગ્રંથ કરતા આચાર્ય મહારાજ નો અભિપ્રાય સ્પષ્ટ કર્યો છે અહીંયા. શું? તો એને જ્ઞાની કહેવા કે અજ્ઞાની, ત્યાંનું સમાધાન કે સમ્યક દ્રષ્ટિ જીવ જ્ઞાની જ છે. શું? કથનચિત જ્ઞાની છે, કથનચિત અજ્ઞાની છે, એવો સ્યાદ વાત પણ નથી. સમ્યક દ્રષ્ટિ જીવ જ્ઞાની જ છે. શું? જ્ઞાની જ છે. કારણ કે તે અભિપ્રાય પૂર્વક ના આશ્રવો થી નિવૃત્તો છે, એનો અભિપ્રાય પૂર્ણ શુદ્ધ થવાનો છે, અભિપ્રાય પૂર્ણ શુદ્ધ થવાનો છે. આશ્રવના એક કણને પણ એ કર્તવ્ય માનતા નથી, અભિપ્રાયમાં એનો નિષેધ છે. શું અભિપ્રાયની વાત લીધી જયચંદજી? અહીંયા અભિપ્રાયની વાત લીધી એટલે એની બુદ્ધિ ફરી ગઈ છે એમ કે છે. સમ્યક દ્રષ્ટિ જીવની બુદ્ધિમાં અને મિથ્યા દ્રષ્ટિ જીવની બુદ્ધિમાં બહુ મોટો ફેર છે. મિથ્યા દ્રષ્ટિ કર્તવ્ય માને છે અને આ અકર્તવ્ય માને છે, એનો નિષેધ આવે છે એને, એટલે અંદરથી પાછો વળે છે. એ નિષેધ આવે છે એટલે કહેવા માત્ર નહીં, જાણવા માત્ર નહીં, પણ પાછો વળે છે. તેને અભિપ્રાય પૂર્વક નથી, આશ્રવ તથા બંધ થાય છે. જે પ્રકૃતિઓ એને એને આશ્રવ અને બંધ થાય છે, બાકી નિત્રણ કસાય છે ને, એ અભિપ્રાય પૂર્વકના આશ્રવોથી નિવૃત્તો છે. તેને પ્રકૃતિઓનો જે આશ્રવ તથા બંધ થાય છે, શું જે ચારિત્ર મોહની પ્રકૃતિઓનો, બારે પ્રકૃતિઓનો બંધ એને અને આશ્રવ એને વર્તે છે. શું પ્રત્યાખ્યાન વર્ણી, અપ્રત્યાખ્યાન વર્ણી અને સંજલન, ક્રોધ માન માયા ને લોભ ચાર તરીને બાર. તે અભિપ્રાય પૂર્વક નથી, એને એ ઈચ્છતા નથી, અથવા સમ્યક દ્રષ્ટિ ક્યારે પણ એવો પોતાના ચારિત્ર મોહનો ના દોષનો પણ બચાવ કરતા નથી કે હું તો હજી ચોથા ગુણ સ્થાને છું, માટે ચારિત્ર મોહના ભાવ તો મને હોય જ ને. આ મુમુક્ષુ ગણા બચાવ કરે છે. શું શું કરીએ ભાઈ, અમે હજી જ્ઞાની તો થયા નથી, હજી તો અમે મુમુક્ષુ છીએ, એટલે અમને વિષય કસાયના અને ક્રોધાદિના પરિણામ હોય તો ખરા જ ને. કોઈ એમ કે કેમ ભાઈ તમે આ ક્રોધ કરો છો, કેમ તમે આમ કરો છો, તો કે શું કરીએ, હજી તો અમે તો ક્યાં જ્ઞાની થયા છીએ, હજી તો અમારે હોય જ ને, એમ ન હોય. એ તો એને અનુમોદન કરી લીધું, એ પરિણામોનું એને અનુમોદન કરી લીધું. એટલે ચારિત્ર મોહના ત્રણ કષાય હોવા છતાં એનો એને નકાર વર્તે છે, નિષેધ વર્તે છે, એટલે નકાર વર્તે છે. એક કણ પણ કષાયનો મને મારા અભિપ્રાયને વિરુદ્ધ વાત છે, મને પોસાય નહીં. પછી અનિવાર્યપણે રહે છે તો પણ એનો નિષેધ વર્તે છે, એનો બચાવ કરતા નથી, સ્થાપન ન કરે, એનો બચાવે ન કરે કે હું તો હજી ચોથા ગુણ સ્થાને છું, ગ્રસ્ત છું, માટે મારે ગ્રસ્તને યોગ્ય પરિણામ હોય તો ખરા જ ને, એમ તો કે એમાં તો અનુમોદન આવી ગયો. અને એ અનુમોદન એમ સૂચવે છે કે એને અનંતાનું બંધી વર્તે છે. કરવું કરાવવું ને અનુમોદવું એ તો કરતા ભાવે થઈ જ ગયો, અનુમોદવું એ કરતા ભાવે, માટે એને અનંતાનું બંધ વર્તે છે. એને સમ્યક દર્શનપણું નથી, જ્ઞાનીપણું નથી. જો બચાવ કરે દોષનો તો એ જ્ઞાની હોય છે જ નહીં, પોતાના દોષનો બચાવ કરનાર કદી જ્ઞાની હોય શકે નહીં. શું જયારે પોતાના દોષનો પણ બચાવ ન કરે તો પછી બીજાના દોષનો પક્ષ કરે, વાત તો સંભવિત જ રહેતી નથી, વાત તો ખલાસ થઈ જાય છે, ત્યાં પૂરી થઈ જાય છે. માટે કોઈ પોતાના દોષનો બચાવ કરે કે કોઈ દોષિત જીવોનો પક્ષ કરે તો ત્યાં કેવળ અજ્ઞાન વર્તે છે, મિથ્યાત્વ વર્તે છે, એમ જાણવા યોગ્ય છે. આમ છે ને, ઠીક મેં યારે સંબંધ છે કે નહીં બધો? શું શું કહે છે કે તેને પ્રકૃતિઓનો જે આશ્રવ થતા બંધ, આશ્રવ તથા બંધ થાય છે તે અભિપ્રાય પૂર્વક નથી. સમ્યક દ્રષ્ટિ થયા પછી પરદ્રવ્યના સ્વામિત્વનો અભાવ છે. જ્યાં સુધી તેને ચારિત્ર મોહનો ઉદય છે ત્યાં સુધી તેના ઉદય અનુસાર જે આશ્રવ બંધ થાય છે તેનું સ્વામીપણું પણ તેને નથી. શું બીજો પોઈન્ટ લીધો? એક કે મારા રાગ છે, મારા ભાવ છે, એમ પોતાપણું ત્યાં એને ભાસતું નથી, એ સ્વામિત્વ કરતો નથી. સમ્યક દ્રષ્ટિ જીવ જ્ઞાની છે તેને પ્રકૃતિઓનો જે આ સમ્યક દ્રષ્ટિ થયા પછી એને પરદ્રવ્યના સ્વામિત્વનો અભાવ છે. શું શરીરનો, રાગનો, બીજા સંયોગનો એ સ્વામી થતો નથી. સંયોગ છે, મારાપણે એનો એને અનુભવ નથી, મારાપણે એને પોતાપણે દેખાતા નથી. આ શરીર મારું છે, આ બીજા સંયોગ મારા છે, એવું એના જ્ઞાનમાં જણાતું નથી. જગતના પદાર્થો ભિન્ન પદાર્થો જણાય છે. પાણીનો પ્યાલો બોલવા છતાં પાણીનો પ્યાલો માનીએ છીએ. પાણીનો પ્યાલો આપો એમ કહેનાર પાણીનો પ્યાલો માને છે? પ્યાલો તો ગ્લાસ જે હોય, કાચનો કે ધાતુનો હોય, તે બોલવામાં પાણીનો પ્યાલો છે. એટલે જ્ઞાનમાં કાંઈ ફેર નથી પડતો. ભાષામાં ફેર પડવાથી કાંઈ જ્ઞાનમાં ફેર નથી પડતો. એટલે સમજીને બોલે છે એનો દોષ નથી, કેમ કે દોષ ભાષાને થતો નથી, પણ દોષ જીવને થાય છે. જીવનું જ્ઞાનમાં ભૂલ પડે તો એને દોષ થાય છે. વસ્તુના સ્વરૂપથી બીજી રીતે જ્ઞાન કરે તો એનું અજ્ઞાન છે. સમજીને કે એને માનો, જ્ઞાની એમ કહે કે મને તાવ આવ્યો છે એમ કે, કોઈ તો એમ પણ કહે કે શરીરમાં ઉષ્ણતા થઈ છે એમ પણ કહે, પણ એમ ન કહે તાવ આવ્યો છે એમ કે, તો પણ એને દોષ નથી, કેમ કે એ શરીરને ભિન્ન જાણે છે. સમ્યક દ્રષ્ટિ થયા પછી પરદ્રવ્યના સ્વામિત્વનો અભાવ છે. એટલે આ એક મોટી વાત થઈ કે મિથ્યાત્વ દશામાં પરદ્રવ્યનું સ્વામિત્વ પણ અનુભવાય છે. જેટલા જેટલા કર્મના ઉદયે સંયોગ છે, એ મારા સંયોગ છે, એ ઉદય મારો છે, એમ એનું સ્વામિત્વ પણ જીવ અનુભવે છે. તેથી એ સંયોગમાં ફેરફાર થાય ત્યારે એના પરિણામમાં ફેરફાર થવા માંડે છે. સંયોગમાં ફેરફાર થાય છે સંયોગમાં, પણ એમાં આત્મત્વ હોવાથી એને અંદરમાં પોતાના પરિણામમાં એની અસર થવા લાગી જાય છે. કેમ કે એને સ્વામિત્વ વર્તે છે કે આ મારી ચીજ છે, આ મારું છે. સમ્યક દ્રષ્ટિને એમ થતું નથી. માટે જ્યાં સુધી તેને ચારિત્ર મોહનો ઉદય છે ત્યાં સુધી તેના ઉદય અનુસાર જે આશ્રવ બંધ થાય છે, એને ઉદય અનુસાર આશ્રવ બંધ થાય છે ખરો, પણ એમાં ફેર છે કે છે, તેનું સ્વામિત્વ પણ છતાં પણ તેને થતું નથી. આશ્રવ બંધ હોવા છતાં એનું સ્વામિત્વ નથી, ત્યાં પણ ભિન્નપણું છે. આ લીધું પરદ્રવની અપેક્ષાએ, દ્રવકર્મની અપેક્ષાએ, પણ ભાવની અપેક્ષાએ લ્યો તો સમ્યક દ્રષ્ટિ જીવના પરિણામ જ્ઞાનાદિ ભાવ પણ, ઉપયોગાદિ પણ પરદ્રવ્ય પ્રત્યે જાય છે ચારિત્રમોને કારણે. પણ છતાં તે મિથ્યા દ્રષ્ટિની જેમ પર પ્રત્યે ગયેલા પરિણામ એકત્વને સાધતા નથી, ત્યાં પણ ભિન્નપણું રહી જાય છે. શું ફરીથી વિચારીએ કે અંતરંગ પરિણતિ જે છે, સમ્યક દ્રષ્ટિની જે અંતરંગ પરિણતિ છે, અનંત ગુણનું શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર આદિ અનંત ગુણની જે આત્મ પરિણતિ છે, જેને જ્ઞાનધારા કહે છે શાસ્ત્રકાર, એ જ્ઞાનધારા તો આત્મા સાથે અભેદ છે. એ અતિન્દ્રિય જ્ઞાન છે, અતિન્દ્રિય પરિણમન છે, એ તો શુદ્ધ પર્યાય છે. સમ્યક દ્રષ્ટિની એ શુદ્ધ પર્યાય છે. પણ જે અશુદ્ધ પર્યાય છે, જે ઉપયોગ બહાર ગયો, જે રાગાદિના વિભાવ પરિણામ થયા, એ શું મિથ્યા દ્રષ્ટિ જેવા છે કે નહીં? મિથ્યા દ્રષ્ટિનો ઉપયોગ અને રાગાદી બહાર જતા એ પરદ્રવ્ય સાથે એકત્વને તન્મયપણે પરિણમે છે. જ્યારે સમ્યક દ્રષ્ટિના એ પ્રકારના વિભાવ પરિણામ ત્યાં ભિન્નતા પૂર્વક પરિણમન રાખે છે, સ્વામિત્વના અભાવ પૂર્વકનું પરિણમન ત્યાં વર્તે છે, ત્યાં એને એકત્વ થતું નથી. આ મોટો ફેર છે. આમ તો આપણે બહુ જ્ઞાનીને ઓળખવા માટે ખાસ વાત એ લઈએ છીએ કે એની અંતરંગ દશા સુધી જવું, કેમ કે બાહ્ય દશામાં જે ભેદ તારવો છે એ મુશ્કેલ છે. શું પણ જો જ્ઞાનીનું અંતરંગ પરિણમન ગ્રહણ થાય, સમજાય, પકડાય, તો એના બાહ્ય પરિણમનનો ભેદ પણ પકડાય કે બાહ્ય પરિણમનમાં ફેર છે, મારા જેવું નથી. અને એ આશ્ચર્યકારક છે કે ઉપયોગ જાય છતાં એકત્વ સાધે નહીં, રાગ જાય છતાં તન્મય થાય નહીં, રાગ થાય ને તન્મય થાય નહીં. એવો લુખો રાગ હોય છે, ચિકાશ વગરનો એવો લુખો રાગ હોય છે. એટલે જે જ્ઞાનીને ઓળખે છે, જાણે છે, એને એ વાતનો મહિમા આવે છે. આશ્ચર્ય અને મહિમા, સો આશ્ચર્ય મહિમા છે. શું ત્યારે પરિણામ બહાર જઈને જુદા રહીએ, પરિણામ એ બાજુ જો ખાય તો અશક્તિને લઈને ખાય છે અને એ પાછા જુદા રહીએ, આ તો ગજબનો પુરુષાર્થ છે. ત્યાં એનું નામ સમ્યકપણું છે. ઠીક, એનું નામ સમ્યકપણું છે. જે સ્વાભિમુખ થયા પરિણામના અંશો, જે અંશે સ્વાભિમુખપણું વર્તું એમાં તો કાંઈ નિર્વિવાદ વિષય છે, પણ એ અરૂપી પરિણામ છે અને એ જલ્દી અંદરના પરિણામો સમજવા, એ જલ્દી પકડવા એ કાંઈ સહેલી વાત નથી. પણ બાહ્ય પરિણામ તો સમજી શકાય એવા હોય છે, તો કે એમાં એનો ફેર પણ તને સમજાયો કે ત્યાં પણ એકત્વ થતું નથી. આ ધન્ય આરાધનામાં એ મુદ્દાને ઉપસાવવાનો પ્રયત્ન કર્યો છે. શ્રીમદજીએ પોતે વ્યાપારાદિ કાર્યો કરતાં પોતાની જે સમ્યક સ્થિતિ રહી છે એનું વર્ણન બહુ સરસ કરેલું છે. પણ એ ન સમજાય તો ઉપરથી જવાય એવો વિષય છે, એટલે વિવેચન કરીને ખોયેલું છે. શું ઉપરથી જાય અને સામાન્યપણે એમ લોકો સમજે છે કે ભાઈ અંદરમાં એ જ્ઞાન ધારા જુદી પડી છે ને, એટલે એ જ્ઞાની છે. બાકી તો બહારના પરિણામ તો મિથ્યા દ્રષ્ટિ જેવા જ સમ્યક દ્રષ્ટિના જોવામાં આવે છે. એ પુણ્યભાવ પણ જોવામાં આવે છે અને પાપ ભાવ પણ જોવામાં આવે છે, ક્રોધ પણ જોવામાં આવે છે, માન પણ જોવામાં આવે છે, માયા પણ જોવામાં આવે છે, લોભ પણ જોવામાં આવે છે. ચારે પ્રકૃતિમાંથી કોઈ ને કોઈ પ્રકૃતિ જોવામાં આવે છે. સમ્યક દ્રષ્ટિને આવું થાય છે ને આપણને એવું થાય છે, તો એ તો એમની અંદરની ઓલી સ્થિતિમાં ફેર છે, એટલો જ ફેર છે, એવું નથી. બાહ્ય પરિણામો પણ એકત્વ સાધતા નથી, ત્યાં પણ ભિન્નપણું રહી જાય છે. આ મોટી વાત છે અને એ એમનું સમ્યક પ્રકારે ઉદયમાં વેદવું છે. શું ઉદયને એ વેદે છે, ઉદયને ભોગવે છે, પણ સમ્યક પ્રકારે ભોગવે છે. સમ્યક પ્રકારે ભોગવે છે એટલે શું કે એકત્વને પ્રાપ્ત થયા વિના, સ્વામિત્વને પ્રાપ્ત થયા વિના ભોગવે છે. શું એટલે સમ્યક પ્રકારે છે, એ એમનું સમ્યકપણું છે. શું બીજા જીવો એમ માને કે તમે આ કામ કર્યું છે માટે જવાબદારી તમારી છે, આની શું આ કામ તમે કર્યું માટે એની જવાબદારી તમારી છે, તમે અમને નુકસાન કર્યું છે. ઠીક, આ કે હું તો અકર્તા છું ને, હું કરતા થઈને એ વખતે પરિણમો નથી, અને એ કોઈ પર પદાર્થો ઉપર મને મારા પણ સ્વામિત્વ પણ અનુભવાતું નથી. છતાં બીજા રાગદ્વેષ કરે, એને કરતાપણે માનીને, ભોગતાપણે માનીને બીજા રાગદ્વેષ કરે, શું ત્યારે એને થાય કે આ એક જગતની વિચિત્રતા છે કે સમજી શકતા નથી. જે 408 માં છે, શું 408 માં લીધું છે એ વાત. તથાપિ તે ઉદયમાં બીજા કોઈને સુખ દુઃખ તેના કારણરૂપે, રાગ દ્વેષ તેના કારણરૂપે, લાભ ને અલાભના કારણરૂપે બીજાને ભાસીએ છીએ. બીજાને એમ લાગે છે કે આણે આ કર્યું. કોઈ રાગ કરે છે, કોઈ દ્વેષ કરે છે, કોઈ લાભનું કારણ માને છે, કોઈ નુકસાનનું કારણ. સાક્ષી કરતા તરીકે મનાય છે. અમે તો સાક્ષી ભાવે, જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહ્યા છીએ, ભિન્ન રહી ગયા છે. જે સંસારને વિશે સાક્ષી કરતા તરીકે મનાય છે, તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષી રૂપે રહેવું અને કરતા તરીકે બીજાને ભાષ્યમાન થવું, તે બે ધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે. આ બાજુ ખસી શકાય એવું નથી ને આ બાજુ ફેરફાર કરી શકાય એવું નથી. બે ધારી તરવાર છે એમ કે છે. શું એક બાજુ ધાર હોય તો એને નીચે રાખીને ઉપર હાલે, આ તો બે બાજુ ધાર છે, ગમે ત્યાં ચાલો વાગ્યા વગર રહીએ નહીં એમ કે છે. કઠણ વાત છે એમ કેવું છે. શું એમ છતાં પણ કોઈને એવો ઉદય હોય કે કોઈને ખેદનું, દુઃખનું, અલાભનું કારણ તે સાક્ષી પુરુષ ભ્રાંતિગત લોકોને ન ભાસે. પુણ્યનો ઉદય હોય ને તો લાભનું કારણ માને. શું આપણને અનુકૂળ છે, આપણને સુખનું કારણ છે, એટલે દુઃખનું, અલાભનું અને ખેદનું કારણ ન માને, પણ સુખનું અને લાભનું કારણ માને પુણ્યનો ઉદય હોય તો. પણ જયારે કોઈને દુઃખનું ને અલાભનું કારણ એ સાક્ષી પુરુષ ભાષે ભ્રાંતિગત જીવને, તો તે પ્રસંગમાં તે સાક્ષી પુરુષનું અત્યંત વિકટપણું નથી. એવું ન ભાષે તો અત્યંત વિકટપણું નથી. એટલે કે સુખનું કારણ ને લાભનું કારણ ભાષે ત્યાં સુધી એને વિકટપણું નથી. ભલે નહીં માને આપણે ક્યાં એને સુખ આપ્યું છે કે આપણે ક્યાં લાભ કરી દીધો છે, પણ બીજા જીવને ખેદ થાય એટલે દુઃખ થાય. તમારે લઈને મને નુકસાન થયું, આ તમે ત્યાં ઉભા હતા એટલે અમને નુકસાન થયું, તમે ન હતો અમને આ નુકસાન ન થાત. શું ત્યારે બીજા જીવો પોતાને કારણે દુખી થાય એવું જ્ઞાની ઈચ્છતા નથી. શું હા ઓલામાં એમને એટલું વિકટપણું નથી એમ કે છે. લાભનું દુઃખનું કારણ ન માને તો એટલું વિકટપણું નથી, પણ એવો પ્રસંગ હોય એટલે એ પ્રકારનો પાપનો ઉદય હોય કે એમના ઉપર આરોપ આવે, દુઃખનો ને અલાભના કારણનો આરોપ આવે, ત્યારે એમને બીજાને પોતાને દુઃખનું નિમિત્તપણું છે એ વાત એમને પસંદ થતી નથી. બીજાને ક્યાં દુઃખ થાય આપણે લઈને, આપણે તો એમાં ક્યાંય નથી, આપણે તો દૂર જ રહ્યા છે, ભિન્ન જ રહ્યા છે, પણ એને બિચારાને દુઃખ થાય છે અને નિમિત્ત આપણને ગણે છે એમાં. તો કે છે અમને તો અત્યંત અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે. એવા એ વખતે કોઈ પ્રકાર ચાલે છે 25મા વર્ષમાં કે એમને લોકો પ્રતિકૂળતાની દ્રષ્ટિએ જોવે છે. શું આ ધંધામાં ધ્યાન દેતા નથી, આમનું ધ્યાન નથી, શું આ હરખું કામ આપણું ચાલતું નથી, કામ આપણું બરાબર બગડી જાય છે. મુખ્યપણે તો અખડખડ હતી એ જરા ધંધાકીય સુખ દખલ નથી. ગમે એવું એને કમાવામાં નિમિત્ત પીડ્યા હોય તો પણ જરાક ક્યાંક નુકસાન થાય, એક સરખું તો ચાલે જ નહીં ધંધામાં, ક્યાંક તો ગડબડ થાય જ. એ તો જે એનું કરતા હરતા હોય એને માથે જ આરોપ આવે, કામ કરે એને એના માથે જ બધું આવે ને શું. એટલે એમના માથે એવો કોઈ પ્રકાર આવ્યો છે અને પોતે એ વખતે ખૂબ સાધનામાં છે, તદ્દન ભિન્ન વર્તે છે શું. અમને તો ઘણો વિકટપણાનો પ્રસંગ છે કે એવા એવો જ ઉદય છે કોઈ, કે બધા અમને અલાભમાં ને દુઃખમાં નિમિત્ત માને છે શું. એમાં પણ ઉદાસીનપણું છે અમારું, તો એમાં પણ એનાથી ભિન્ન પડ્યા ભિન્ન છે. એ ઉદયથી પણ અમે તો ભિન્નતા અનુભવીએ છીએ, એનું પણ સ્વામિત્વ પણ અમને નથી વર્તું. એ જ સનાતન ધર્મ જ્ઞાનીનો છે અને એ જ આચરણ અમને વર્તે છે. એવું જે જ્ઞાનીનું આચરણ છે એ જ આચરણ અમને વર્તે છે. એ બહુ સારો પત્ર લીધો છે, પોતાના દશાનું વર્ણન કર્યું છે મુખ્યપણે એની અંદર. બહુ સારો છે એમણે પોતાની દશા અંતરબાહ્ય દશાનું વર્ણન કર્યું છે. એમાં અંતરદશામાં તો એ ગુણસ્થાન અનુસારની ઘણી પ્રગાઢ દશા છે, ચોથા ગુણ સ્થાનની પણ ઘણી આત્માની દશા ઘણી પ્રગાઢ દશા છે. એટલે તો એકાવતારી થવાના છે, પણ બહારમાં કોઈ પૂર્વકર્મના ઉદયને લઈને વ્યાપાર ધંધો કુટુંબ પરિવાર બૈરા છોકરા મા બાપ આ બધા સાથેના જે વ્યવહારિક પરિણામ છે એમાં પણ ક્યાંય સ્વામિત્વપણું નથી શું, ક્યાંય પોતાપણું લાગતું નથી. એ વાત ઠીક ઠેકાણે એમના પરિણમને એમણે સ્પષ્ટ ચિતાર રૂપે લીધું છે. તેનું સ્વામિત્વપણું તેમને નથી. અભિપ્રાયમાં તો તે આશ્રવ બંધથી સર્વથા નિવૃત્ત થવા જ ઈચ્છે છે, સર્વથા નિવૃત્ત થવા ઈચ્છે છે. એમ કહો કે અભિપ્રાયમાં પૂર્ણ શુદ્ધિનો અભિપ્રાય પીડ્યો છે એમ કહો, કેમ કે એ તો શરૂઆત ત્યાંથી કરી છે એમણે, કે જેના ફળમાં એ સમ્યક દર્શન પામ્યા છે. આજે સમ્યક દર્શન તો વચ્ચેનું સ્ટેશન છે શું, બાકી પૂર્ણ પહેલેથી જ એ અભિપ્રાયમાં આવ્યા છે કે મારે પૂર્ણ શુદ્ધ થવું છે. સર્વથા મારે મલિનતાનો એક કણ પણ મારે ન જોઈએ, દુઃખનો એક કણ પણ મારે ન જોઈએ. અભિપ્રાયમાં તો તે આશ્રવ બંધથી સર્વથા નિવૃત્ત થવા જ ઈચ્છે છે, તેથી તે જ્ઞાની જ છે. જ્ઞાની એટલા માટે છે કે તથા પ્રકારના પુરુષાર્થ સહિત વર્તે છે અને તથા પ્રકારના પુરુષાર્થને લઈને એનું સમ્યક પરિણમન પણ ઉત્પન્ન કર્યું છે, માટે જ્ઞાની છે. સમ્યકત્વમાં આવ્યા છે માટે જ્ઞાની છે. મુમુક્ષુને અભિપ્રાય બદલાય છે, ધ્યેય બાંધે છે ત્યારે અભિપ્રાય બદલાય છે, પણ હજી પુરુષાર્થ ઉલટો જાય છે, દિશા ફેર થઈ નથી, પણ ફેર પડ્યો એ ભાવનામાં પડી ગયો. જે સ્વરૂપ પ્રાપ્તિની ભાવના છે એ ભાવના એ ધ્યેયને લઈને જે ઉત્પન્ન થઈ એને લઈને એ દિશામાં એના પરિણામ ચાલતા થયા મુમુક્ષુતા, એને પાત્રતાને મુમુક્ષુતા પછી કહેવામાં આવે છે. પાત્રતાનો બીજો અર્થ જે છે કે આત્મા હવે આ પાત્રમાં રહેશે એવી યોગ્યતાનું નામ પાત્રતા છે શું. આમ પાત્રતા રૂઢિગત શબ્દ છે, પણ ખરેખર તો સમ્યક દર્શન અને આત્મા હવે રહે એવું આ પાત્ર છે એનું નામ પાત્રતા છે. એટલે પાત્ર તૈયાર થયું, માલ હવે આવશે આની અંદર શું એમ કહેવું છે, એનું નામ પાત્રતા છે. જ્ઞાની ને બંધ થતો નથી. હા, સમ્યક દર્શન, સમ્યક દર્શન જોઈએ છીએ, પણ વિચાર તો કરો કે સમ્યક દર્શન આવશે તો રાખશું ક્યાં? હું માર્મિક શૈલી લીધી છે એમણે. શું સમ્યક દર્શન નો શ્રી ગુરુએ મહિમા કર્યો, અને શાસ્ત્રોમાં પણ ઠામ ઠામ સમ્યક દર્શન નો મહિમા કર્યો છે. માટે એવું સમ્યક દર્શન આવી જાય તો સારું. ઈચ્છે તો ઉભા રહ્યો, તમે સમ્યક દર્શન ને ઈચ્છો છો, પણ સમ્યક દર્શન આવશે તો રાખશો ક્યાં? એ તો નક્કી કરો. એમ કરીને પાત્રતામાં આંગળી ચીંધી છે, પાત્રતા તરફ અંગુલી નિર્દેશ કર્યો છે કે પહેલા પાત્રતા તો કેળવો, પછી સમ્યક દર્શન આવશે. પાત્રતાનું ઠેકાણું નથી ને, સમ્યક દર્શન જોઈએ છીએ. હમ, રહેશે ક્યાં? શું એમ કે છે, રહેશે ક્યાં? ઝૂંપડી બાંધીને રહેતો હોય, શું હવે એને રાજાના મહેલ નું ફર્નિચર રાખવું હોય તો ક્યાં હમાશે? કયો જો એની ઝૂંપડીમાં કેવી રીતે હમાશે? રાજાના મહેલ નું ફર્નિચર એની ઝૂંપડીમાં ક્યાંથી હમાશે? નક્કી કરવું પડશે કે નહીં? એમ સમકિત જોઈએ છે, પણ હમાશે ક્યાં? એની પાત્રતા તો ઊભી થવી જોઈએ કે નહીં? પાત્રતાવાનને પાત્રતાનો સંતોષ નથી. એમના જીવનમાંથી આ બધા પ્રેરક પ્રસંગો જેવી વાત છે. શું કે એમને વિશિષ્ટ પાત્રતા હતી, અને જેને દર્શન પરિષદ કહીએ, અજ્ઞાન પરિષદ કહીએ, એ સ્થિતિમાં જ્યારે પૂતે હતા ત્યારે ઘણો ખેદ થતો હતો. સ્વરૂપની અપ્રાપ્તિનો ઘણો ખેદ થતો હતો. શું કે હજી આ જીવને પ્રાપ્તિ નથી આત્માની, તો ખેદ થયો એનો અસંતોષ છે. એનો સંતોષ નથી કે ખેદ તો થાય છે ને, ઠીક. અહીંયા તો શું કરે છે, નીચેની ભૂમિકામાં મુમુક્ષુજી કે થોડાક પરિણામ ભૂતકાળના હિસાબે સારા થયા હોય તો કે હવે પહેલા જેવું નથી થતું, હવે બધું સારું, આપણા પરિણામ સારા થાય છે, આ પરિણામ આવા સારા થાય છે, આ પરિણામ આવા સારા થાય છે, આ પરિણામ આવા સારા થાય છે, એમ ગણતરી કરી કરીને ભૂલથી સંતોષ પકડીને, એ સંતોષનો એક પ્રકાર છે. જીવ દર્શન મોહને વૃદ્ધિગત કરે છે. શું કરે છે? ત્યાં મોટો અપરાધ કરે છે. ત્યારે યથાર્થ પાત્રતામાં, યથાર્થ પાત્રતા સંપ્રાપ્ત હોવા છતાં એનો અસંતોષ ઉત્પન્ન થાય છે કે ખેદ થાય છે, તેથી હું કઈ ખેદ કરીને બેસી રહેવાય? એ લખ્યું છે એમને કે ખેદ થાય છે એટલે હું થઈ ગયું, પ્રાપ્તિ થવી જોઈએ. એકલા ખેદ થાય એથી હું થઈ ગયું, અપ્રાપ્તિ નો ખેદ થાય એમાં શું? એવી એક વિલક્ષણ જે પરિસ્થિતિ છે, યથાર્થતાની પણ એક વિલક્ષણ પરિસ્થિતિ છે, એ બધી દેખાય આવે છે એની અંદર. એટલે જ્ઞાની તો આશ્રવ બંધથી સર્વથા નિવૃત્ત થવા જ ઈચ્છે છે, તેથી તે જ્ઞાની જ છે. મુમુક્ષુ પણ આશ્રવ બંધથી સર્વથા નિવૃત્ત થવા જ ઈચ્છે છે, તેથી તે જ્ઞાની થવાને યોગ્ય થાય છે, પાત્ર થાય છે. એમ લેવું. શું જ્ઞાનીને બંધ થતો નથી એમ કહ્યું છે, તેનું કારણ આ પ્રમાણે છે. જરા વધારે ખોલે છે વાતને. શું કે જ્ઞાનીને બંધ થતો નથી એમ કહ્યું, કારણ કે ક્યાંક ક્યાંક આ સમયસારમાં જ આવશે. જ્ઞાની બંધ છે, જ્ઞાનીને બાસરો બંધ નથી, જ્ઞાની એકાંત સુખી છે જાણે, જ્ઞાનીને કાંઈ દુઃખ નથી, એવા વચનો આવે છે. તો એમ કહ્યું છે, એવા વચન આવે છે, શાસ્ત્ર વચન છે. તેનું કારણ આ પ્રમાણે છે, એનું લોજિક આપે છે. હવે શું કે મિથ્યાત્વ સંબંધી બંધ કે જે અનંત સંસારનું કારણ છે, શું મિથ્યાત્વ ને અજ્ઞાન સહિતનો બંધ એ અનંત સંસારનું કારણ છે, તે જ અહીં પ્રધાનપણે વિવિક્ષિત છે. વિવિક્ષિત એટલે કહેવા ધારેલો, બંધ કહીને જે બંધ કહેવા ધાર્યો છે તે અનંત સંસારના બંધને જ અહીંયા બંધ કહેવા ધાર્યો છે. વચ્ચે જે ત્રણ પ્રકૃતિનો બંધ થશે અને એ બંધની સ્થિતિ લાંબી પડશે નહીં, અને કેટલાકનો તો ઉદયાભાવી ક્ષય થઈ જશે, શું એને બંધ શું કહેવો? જે અનંત સંસારમાં રખડાવે એવા બંધને જ અમે તો બંધ કહીએ છીએ. અધ્યાત્મના પ્રકરણમાં એવા બંધને જ બંધ કહ્યો છે, અનંતાનુબંધીના બંધને જ બંધ કહ્યો છે, મિથ્યાત્મના સહિતના બંધને જ બંધ કહ્યો છે, બાકી ત્રણ પ્રકૃતિને ગૌણ કરી નાખીને બંધ જ કહ્યો નથી. અને તે અધ્યાત્મ દ્રષ્ટિએ ન્યાય સંપન્ન છે. શું કર્ણાનુયોગના પ્રકરણમાં એમ ન કહે? કર્ણાનુયોગમાં તો ગણિતના આંકડા જેટલા હોય એટલા મૂકવામાં આવે, ફેક્ટ એન્ડ ફિગર્સ. હા, આ ગુણ સ્થાને આમ છે, આટલી પ્રકૃતિનો બંધ છે, આ ગુણ સ્થાને આટલી પ્રકૃતિનો વિચ્છેદ ગયો છે, આટલી પ્રકૃતિ જ બંધાય, આ ગુણ સ્થાને આમ જ હોય, એ વાત જુદી છે. અહીંયા કર્ણાનુયોગ ચાલતો નથી, માટે અહીં તો જ્યાં દર્શન મોહને માર્યો એટલે કર્મના આખા અનંત કર્મના લશ્કરમાં એના રાજાને માર્યો, હવે લશ્કર ભાગવા માંડ્યું છે. પછી એને કોક થોડાક ક્યાંક આડાવડા લડતા હોય તો એની કોઈ કિંમત ગણવામાં આવતી નથી. મોટા ભાગના તો ભાગવા માંડ્યા, મોટા ભાગના એટલે દર્શન મુનિની સાથે જે અનિષ્ટ પ્રકૃતિઓ વધુમાં વધુ અનુબંધમાં જોડાઈ જાય એવી 41 પ્રકૃતિનો ક્ષય કરે છે. ઉપશમ સમ્યક દર્શન થતા 148 માંથી કઈક 27 પ્રકૃતિ તો સમ્યક દ્રષ્ટિને જ બંધાય છે, મિથ્યા દ્રષ્ટિને તો બંધાતી જ નથી. એટલે 121 જ છે એને અનુબંધમાં તો. કેટલીક પ્રકૃતિ તો મોક્ષ માર્ગ ની અંદર જ અનુબંધ પામે, તીર્થંકર પ્રકૃતિ બીજી ત્રીજી જે છે, સૌધર્મ ઇન્દ્ર આદિ એ તો એને એની પેટા પ્રકૃતિઓ તો સમ્યક દર્શન સિવાય એનો અનુબંધ હોય નહીં. 121 માંથી 41 વહી જાય છે, એટલે 1/3 પ્રકૃતિ, અને એ પણ બધી અનિષ્ટ. નપુંસક વેદ થાય ને, સ્ત્રી વેદ થાય ને, નારકીમાં જાય ને, તિરિંજમાં જાય ને, એના નામકર્મની પેટા પ્રકૃતિઓ પછી કોઈ આવે નહીં, ગોત્ર કર્મની આવે નહીં, શું વેદની કર્મની આવે નહીં, બધી 41 બહુ અનિષ્ટ છે, ઘણી દુઃખદાયક છે, એ બધી તો પહેલી જ ખલાસ થાય છે. શું પછી જે 80 રીએ છે એ તો બધી નિર્બળ થઈને રહે છે. 80 રીએ છે એમાં અનંતાનુબંધી સહિતનું બળ હોય એવું બળ એમાં રહે નહીં, એટલે એ તો બધું આખું લશ્કર છે. એ ભાગવા માંડ્યું એટલે એને કર્મના દળ ઉપર વિજય મેળવી લીધો એમ એને કહેવામાં આવે છે. અને એક અપેક્ષાએ એને જીન કહેવામાં આવે છે, જીત મેળવી માટે જીન કહેવામાં આવે છે. એટલે અહીંયા તો એ જ બંધને કહેવા ધાર્યો છે. અવિરતિ આદિથી બંધ થાય છે તે અલ્પ સ્થિતિ અનુભાગ વાળો છે, પછી જે અવિરતિના જે પ્રકૃતિઓ રહી એની તો સ્થિતિ અનુભાગ પણ બહુ અલ્પ છે, કેમ કે એમના પરિણામમાં રસ નથી. જીવના ત્યાં સમ્યક દ્રષ્ટિના વિભાવ પરિણામમાં જ રસ નથી. ભીન પડી ગયો એટલે પારકું, પાડોશીને ત્યાં કોઈ તકલીફ થાય તો સહેજે થોડું અસર થાય, પણ એ પાડોશી પૂરતી થાય, ખર સરવાળે આપણે લેવા દેવા નથી. પાડોશીનું ઘર હળગે, શું તમે અમને અમારા પાડોશીને આવું થઈ ગયું, મદદ પણ કરે, કંઈક જોતું કરતો હોય તો મંગાવી લેજો, મૂંઝાશો નહીં, પણ એનું નુકસાન કંઈ પોતે ભોગવે નહીં, એનું નુકસાન પોતે ભોગવતો નથી. કેમ કે આખરમાં પારકું એ પારકું એટલે અલ્પ અસર થાય, એને પાડોશમાં રહે તો એને અલ્પ અસર થાય, પણ એમાં રસ પડે નહીં. ભાવમાં રસ નહીં હોવાથી દ્રવ્ય કર્મની પ્રકૃતિમાં સ્થિતિ અનુભાગ બંધાતો નથી વિશેષ પ્રકારે. એટલે જે અવિરીતિ છે એ અલ્પ સ્થિતિ અનુભાગ વાળો છે, એ બંધ. દીર્ઘ સંસારનું કારણ નથી, સ્થિતિ ટૂંકી હોવાથી એ લાંબા સંસારનું કારણ નથી, તેથી તેને પ્રધાન ગણવામાં આવ્યો નથી. માટે તેની ગૌણતા કરવામાં આવી છે, તે યોગ્ય જ છે એમ કહેવું છે. શું તેને પ્રધાન ગણવામાં આવ્યો નથી? અથવા તો આ પ્રમાણે કારણ છે, હવે બીજું કારણ છે, આ જરા વિશેષ વાત લીધી છે. જયચંદજીએ ઘણી જગ્યાએ ભાવાર્થમાં ટીકાકાર આચાર્ય કરતા વિશેષ વાતો ખુલી છે. જુઓ, આચાર્ય તો ઉપરના ગુણ સ્થાને બિરાજે છે અને જયચંદજીએ વિશેષ વાતો લખી છે. તો શું છે કે આચાર્ય મહારાજનો વિકલ્પ મર્યાદિત ચાલ્યો છે અને એ શાસ્ત્ર પદ્ધતિથી એ વિકલ્પ ચાલી ગયો એટલો લખાઈ ગયો, વિશેષ નથી. શું અમને તો સમ્યક દ્રષ્ટિ હોય એ તો કેટલા ન્યાય કાઢે, 12 અંગધારી ન્યાય કાઢે એટલા કાઢી શકે, એટલી તો લબ્ધિ છે એમને પણ, આચાર્ય મહારાજને પણ છે, એ તો કહેવાની જરૂર નથી. પણ વિશેષ કાઢે છે એનું શું કારણ? કે એમનો વિકલ્પ લંબાય છે કે આમાંથી આમ પણ છે, આમાંથી આમ પણ છે. શું ઘણી જગ્યાએ કાઢ્યા છે, 7મી ગાથામાં, 11મી ગાથામાં, પછી અહીંયા નિર્જરાધિકારમાં તો ઘણા કાઢ્યા છે ન્યાયો. શું વિશેષ લંબાય છે? આચાર્ય મહારાજ નો એટલો વિકલ્પ લંબાણો નથી, એમનો વિકલ્પ લંબાણો છે, જયચંદજીનો અર્થ કરતા વિકલ્પ લંબાણો છે. અથવા તો આ પ્રમાણે કારણ છે કે જ્ઞાન બંધનું કારણ નથી. જ્ઞાન બંધનું કારણ નથી, સમ્યક જ્ઞાન તે બંધનું કારણ નથી. જ્યાં સુધી જ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય હતો ત્યાં સુધી તે અજ્ઞાન કહેવાતું હતું. શું? જ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય હતો, ઠીક, એટલે જ્ઞાન પોતે મિથ્યા ભાવે પરિણમતું હતું. જ્ઞાન અજ્ઞાનપણે પરિણમ્યું એમ કહો કે મિથ્યા જ્ઞાને. મિથ્યા એટલે શું? કે દુઃખને સુખ જાણે છે. સાંસારિક જે સુખ છે એ વાસ્તવપણે જીવના પરિણામમાં દુઃખ છે અને દુઃખને એ સુખ જાણે છે. આ ભ્રાંતિ છે, જ્ઞાનની એ ભ્રાંતિ છે. જ્ઞાન બંધનું કારણ નથી, પણ જ્યાં સુધી જ્ઞાનમાં મિથ્યાત્મનો ઉદય હતો એટલે ભ્રાંતિ હતી ત્યાં સુધી તે અજ્ઞાન કહેવાતું હતું. અને જ્યાં મિથ્યાત્વ ગયું, મિથ્યાપણું ગયું, તો શ્રદ્ધાનું પણ ગયું, જ્ઞાનનું પણ ગયું, આચરણનું પણ ગયું. રાગ હોય તો જ્ઞાનીના રાગને મિથ્યા ચારિત્ર ન કહેવાય, જ્ઞાનીના રાગને અચારિત્ર ભાવ કહેવાય, પણ મિથ્યા ચારિત્ર ન કહેવાય. અને જ્ઞાનીના જ્ઞાનને સમ્ય જ્ઞાન જ કહેવાય, એને અજ્ઞાન કહેવાય જ નહીં. મિથ્યા જ્ઞાનીને કહેવાય અને અજ્ઞાને પણ ન કહેવાય એને, ઠીક. એ તો જ્ઞાની જ છે, કે દોડીને સાપ જાણે છે તો કે એ જ્ઞાની જ છે, જાઓ. એવી વાત છે, જ્ઞાનની વિશેષતા લીધી છે. શું? એટલે મિથ્યાત્વ ગયા પછી અજ્ઞાન નથી, જ્ઞાન જ છે. મિથ્યાત્વ ગયા પછી જ્ઞાનીનું જ્ઞાન જ છે. કેમ? કે કેવળ જ્ઞાનની લબ્ધિ થઈ છે અને 14 પૂર્વધારી, 12 અંગધારી જે ન્યાય કાઢે એ સમ્યક દ્રષ્ટિ કાઢી શકે છે. એ પરમાગમ સારમાં ગુરુદેવે લીધું છે, એ કાઢી શકે છે. નવો જ ન્યાય કાઢે અને એને સૂજે અંદરમાં લબ્ધમાંથી ઉપયોગ થાય, લબ્ધિમાંથી ઉપયોગ થાય છે. આમ તો ઉપયોગનું લબ્ધ થાય, પણ ઉપયોગમાં આખો આત્મા આવી ગયો ને. ઉપયોગમાં કેવળ જ્ઞાનથી પણ અનંત અનંત ગુણ જ્ઞાન જેમાં ભર્યું છે એવું જે જ્ઞાન સામર્થ એનો ઉપયોગ થઈ ગયો છે. સર્વજ્ઞ સ્વભાવનો ઉપયોગ થઈ ગયો છે. એટલે કેવળ જ્ઞાન ની લબ્ધિ છે એમને, એમાંથી ગમે તે નીકળે. બારંગ તો એની પાસે કઈ નથી, કેવળ જ્ઞાન કઈ નથી એની પાસે. જ્ઞાન સામર્થ પાસે તો કેવળ જ્ઞાન અનંતમાં ભાગે છે, અને બારંગ તો કેવળ જ્ઞાન પાસે અનંતમાં ભાગના અનંતમાં ભાગે છે. અનંતમાં ભાગે તો દિવ્ય ધ્વનિ નો પ્રકાશ છે, ને એના અનંતમાં ભાગે બારંગ છે, એમ છે. એટલે ગમે તે ન્યાય કાઢી શકે છે. તે જ્ઞાન જ છે એમ કે છે, એ અજ્ઞાન નથી પણ જ્ઞાન જ છે. તેમાં જે કઈ ચારિત્રમો સંબંધી વિકાર છે તેનો સ્વામી જ્ઞાની નથી. ચારિત્રમો સંબંધી વિકાર છે એના એ પોતાપણે માલિક થઈને અનુભવ કરતા નથી, એ પરના ખાતામાં જાય છે. તેથી જ્ઞાની ને બંધ નથી, તેથી જ્ઞાની ને બંધ નથી. જ્ઞાન થી બંધ નથી માટે જ્ઞાની ને પણ બંધ નથી. કારણ કે વિકાર કે જે બંધરૂપ છે અને બંધ નું કારણ છે તે તો બંધ ની પંક્તિમાં છે, તે જ્ઞાન ની પંક્તિમાં નથી. ખાતું જુદું છે એમ કે છે. એક સ્વ નું ખાતું છે ને એક પરનું ખાતું છે, એ પરના ખાતામાં ખતવાઈ ગયું માટે એ જ્ઞાન ની પંક્તિમાં નથી. આત્માના ખાતામાં એ ખતવાતું નથી. આ અર્થના સમર્થન રૂપ કથન આગળ જતા ગાથાઓમાં આવશે. હવેની ગાથાઓમાં એ વાત પણ કહેશે આચાર્ય મહારાજ. એમ જયચંદજીએ એ વાતને લીધી છે.